શ્રી પ્રવચન સાર ગાથા 103 અને 104 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 66.
યોમ ઉત્પાદ વિરુદ્ધ રોગરૂપ લક્ષણ વ્યાખ્યાન મુખ્યતયા ગાથા ત્રણ તૃતીય સ્થલમ ગતમ. આ પ્રમાણે ઉત્પાદ વિરુદ્ધ રોગરૂપ લક્ષણ દ્રવ્યનું લક્ષણ છે ઉત્પાદ જેટલું, એની વ્યાખ્યાનની મુખ્યતાથી ત્રણ ગાથામાં ત્રીજું સ્થળ સમાપ્ત થયું. હવે અથવા દ્રવ્ય પર્યાયને ઉત્પાદ વિધ્રવ્યાની દર્શાવતી, હવે દ્રવ્યના પર્યાયોથી દ્રવ્યના અંશોથી ઉત્પાદ વિધ્રુવ બતાવવામાં આવે છે. આ ગાથાથી પર્યાયોને દ્રવ્ય પર્યાયો એમ કહેતા આવ્યા છે. આ અમૃતચંદ્રાચાર્ય માતા એ વાત લીધી છે, આ પ્રમાણે પોતાથી ધ્રુવ અને દ્રવ્ય પર્યાયો દ્વારા ઉત્પાદ જોયું. પર્યાયો દ્વારા ઉત્પાદ જોઈને દ્રવ્ય પણ ધ્રુવ અને દ્રવ્ય પર્યાયો દ્વારા ઉત્પાદ જોયું એમ કહ્યું અને દ્રવ્ય પર્યાયો દ્વારા ઉત્પાદ પર્યાયો દ્વારા ઉત્પાદ જોઈ રૂપ નહીં પણ દ્રવ્ય પર્યાયો દ્વારા ઉત્પાદ જોઈ રૂપ છે એમ કહ્યું. એવમ આત્મના ગ્રહાણી દ્રવ્ય પર્યાય દ્વારા ઉત્પાદ વૈ ભૂતાની ઉત્પાદ વૈ ભવ્યાની દ્રવ્યાની ભવંતી અહીંયા પણ એવી રીતે દીધું છે જયસેના કાર્ય કે અથવા દ્રવ્ય પર્યાયના ઉત્પાદ વૈ ભવ્યાની ભવંતી દ્રવ્યના પર્યાયો દ્વારા ઉત્પાદ વૈ ધ્રુવને દર્શાવવામાં આવે છે. પારુર્ભવતી પ્રાદુર્ભવતી જાયતે, જેનો પ્રાદુર્ભાવ થાય છે, ઉદ્ભવ થાય છે, જાય તે જન્મ થાય છે, જેનો અન્નો અન્ય બીજાનો ઉદ્ભવ થાય છે, બીજાનો પ્રાદુર્ભાવ થાય છે, એટલે કે વ્યય થાય છે તેનો પ્રાદુર્ભાવ થતો નથી. પારુભવદી અન્નો અન્યનો પ્રાદુર્ભાવ થાય છે. અન્ય એટલે કશ્ચિત અપૂર્વ અનંત જ્ઞાન સુખાદી ગુણાવા સદભૂત શાશ્વતી કહો. આનો દ્રષ્ટાંત લે છે ને, આત્માનો દ્રષ્ટાંત લે છે. મોક્ષનો ઉત્પાદ થાય છે, ઉત્પાદ થાય છે એનો દ્રષ્ટાંત એવી રીતે. મોક્ષ નો ઉત્પાદ થાય છે, પૂર્ણ શુદ્ધતા નો ઉત્પાદ થાય છે. કશું અપૂર્વ પહેલા નહોતું, પૂર્વે નહોતું, એવો વ્યય થયો એ તો પૂર્વનું પર્યાય છે. વ્યય થયો એનો ઉત્પાદ થતો નથી, પૂર્વનો ઉત્પાદ નથી પણ અપૂર્વનો ઉત્પાદ છે. પૂર્વે જે નહોતું તેને અપૂર્વ કહેવામાં આવે. એ અપૂર્વનો અન્યનો એટલે કશિક જે કાંઈ પૂર્વે અપૂર્વ એટલે પૂર્વે ન હતો. દ્રષ્ટાંત તરીકે અનંત જ્ઞાન સુખાદી, અનંત જ્ઞાન અને સુખ વગેરે ગુણો, એ ગુણો એટલે ગુણની પર્યાયો, તે પદભૂત જે શાશ્વતી કહ, જે શાશ્વત છે એનો ઉત્પાદ છે. તો કહો તે કોણ? પરમાત્મા અવાપ્તિ રૂપ સ્વભાવ દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાય કહેતા આવે છે. પર્યાય નહીં પણ દ્રવ્ય પર્યાય કહેતા આવે છે. કે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ રૂપ જે સ્વાભાવિક દ્રવ્ય પર્યાય છે તે અન્ય છે. અન્ય છે એટલે મોક્ષ માર્ગ રીતે નહોતી એવી આ મોક્ષની પર્યાય છે. મોક્ષ માર્ગની પર્યાયનો વ્યય થયો, મોક્ષની પર્યાયનો ઉત્પાદ છે. પરમ અવાપ્તિ રૂપ સ્વભાવદ્રવ્ય પર્યાય, પર્યાયની અન્ય પર્યાયનો પ્રાદુર્ભાવ થાય છે. એટલું અહીં આવ્યું, એટલું પછી છે. પદ્યો વૈભિયનનો અને નાશ પામે છે એ અન્ય પર્યાય છે. પર્યાયો વ્યય થી વિનશ્યતિ, પદ્યો વૈદી પર્યાયો પર્યાય વ્યય પામે છે, વિનશ્યતિ એટલે નાશ પામે છે. પર્યાયો વ્યથી વ્યથી અથવા નાશ પામે છે, વ્યય પામે છે અથવા નાશ પામે છે. કથમ ભૂત કેવી રીતે કે અન્ય અન્ય નાશ પામે છે. પૂર્વોક્ત મોક્ષ પર્યાય ભિન્નો નિશ્ચય રત્ન પ્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ રૂપ છે. મોક્ષ પર્યાય છે ઉપાદાન કારણભૂત, મોક્ષ માર્ગની પર્યાય છે, મોક્ષ પર્યાયનું ઉપાદાન કારણ ગણવામાં આવ્યું છે. એટલે કે જે જીવ મોક્ષ પર્યાય મોક્ષ માર્ગમાં આવે તે જ મોક્ષની પ્રાપ્તિમાં આવે. મોક્ષ માર્ગમાં આવ્યા પહેલા કોઈ મોક્ષની પ્રાપ્તિમાં આવે એ બધો એટલે એને ઉપાદાન ભૂત લઈ લીધું છે. તે અન્ય છે, મોક્ષ પર્યાયથી તે જુદી છે. અન્ય અન્ય એટલે પૂર્વોક્ત મોક્ષ પર્યાય ભિન્ન. અન્યનો અર્થ શું છે કે આગળ જે મોક્ષ પર્યાયની વાત કરી, અનભિજ્ઞાન અનંત સુખ સુખાદિ ગુણાસ્પદ ભૂત એવી જે મોક્ષ પર્યાય તેનાથી ભિન્ન નિશ્ચય રત્ન પ્રયાત્મક મોક્ષ માર્ગ છે ને, એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાનો મોક્ષ માર્ગ. એવું જે રીતે નિશ્ચય રત્ન પ્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ રૂપ પછી કેવી છે, નિશ્ચય રત્ન પ્રયાત્મક છે અને પોતાના સ્વરૂપના આશ્રય નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રય નિર્વિકલ્પ સમાધિ રૂપ થઈ છે. એવી જે પર્યાય છે તે મોક્ષ પર્યાયની ઉપાદાન કારણભૂત છે. ભગવાન આત્મા પોતાના ઉપયોગથી નિશ્ચયરત્નત્રયાત્મક પરિણામે સ્વરૂપના નિર્વિકલ્પણે એકાગ્ર સમાધિમાં લાગે એને મોક્ષનું ઉપાદાન કારણ કહેવામાં આવે છે. એ મોક્ષનું ઉપાદાન કારણ છે. એ સિવાય કોઈ બીજી જગતમાં મોક્ષનું ઉપાદાન કારણ છે તો ત્રિકાળી વિરહનું ઉપાદાન કહેવાય છે. પણ એ તો કાયમ છે, જેને ભાન નથી એને પણ છે. પણ અહીંયા તો એના ભાનમાં આવતા એનો આશ્રય થઈ જાય છે એટલે એને ખરેખર ઉપાદાન કારણ કહેવામાં આવે. નિષ્ફળતા તો નિષેધનો વિષય કહી દીધો ને, રવિવાર બપોર એવી નિષેધ જે છે અને નિર્વિકલ્પ નિશ્ચય રત્નત્રય છે એનું નિષેધક છે નવતત્વની શ્રદ્ધા અને શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ. શાસ્ત્ર વાંચીને શાસ્ત્ર સાંભળવું શાસ્ત્ર વિકલ્પ. અહીંયા આ ગાથામાં આચાર્ય ભગવાને આમ કહ્યું એવું જે શાસ્ત્રના લક્ષ્ય થતો વિકલ્પનો અથવા જ્ઞાનનો ઉત્પાદ જ્ઞાનનો ઉત્પાદ્ય કહીને શુદ્ધ જ્ઞાન દ્રવ શુદ્ધ જ્ઞાન નિષેધ જે છે નિષેધ કરવા લાયક છે. કેવી રીતે કે સ્વરૂપનો આશ્રય કરવા કરવા પૂર્વક. બીજી રીતે અહીં તો કહે છે મોક્ષ પર્યાય અન્ય છે, મોક્ષની મોક્ષના માર્ગની પર્યાય પણ અન્ય છે. મોક્ષ માર્ગની પર્યાય વ્યય થાય છે કે અન્ય વિનો વ્યય થાય છે. નવી જે મોક્ષની પર્યાય ઉત્પન્ન થાય છે તે અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે. એક સમયમાં બંને હોય છે. ચૌદમાં ગુણસ્થાનનો છેલ્લો સમય એ મોક્ષની પર્યાયનો છેલ્લો સમય. કશ્ય સંબંધી પર્યાય, આ કોની પર્યાય છે? તો દવસ્થ દ્રવ્યની આ પર્યાય છે. પરમાત્મ દ્રવ્ય છે એવું તો કહેતા આવ્યા છે. દ્રવ્ય પર્યાય દ્રવ્ય પર્યાય કહેતા આવે છે. પર્યાય ને દ્રવ્ય પર્યાય દ્રવ્ય પર્યાય કહેતા આવે છે. દ્રવની પર્યાય છે કે પરમાત્મ દ્રવની પર્યાય છે, તંતિ દ્રવ્ય તે દ્રવ્ય પણ તદપિ પરમાત્મ દ્રવ્ય નેવ પુનઃમ ન ઉપણમ, એ નાશે પામ્યું નથી અને એનો ઉત્પાદે થયો તે પરમાત્મ દ્રવ્યની જે પર્યાય છે એનો ન તો નાશ થયો છે, મોક્ષ માર્ગની પર્યાયનો વ્યય થતા અને મોક્ષની પર્યાયનું ઉપજવું થતા એનો ઉત્પાદ પણ થયો નથી, એનું નથી ઉદ્યમ. પોતે પોતાના સ્વરૂપે એમને એમ જીવું છે તેવું જ રહ્યું છે, પરમાત્મા સ્વરૂપે જ રહ્યું છે, જરા એમાં ઉત્પાદ જે થયો સદતી પરમાત્મ દ્રવ્યમ શુદ્ધ દ્રવ્યાર્થિક નયન, દ્રવ્યાર્થિક નહીં છે શુદ્ધ દ્રવ્યાર્થિક નયન નૈવ નષ્ટમ ન તો ઉત્પન્નમ, એ નાશે પામ્યું નથી અને ઉત્પન્ન પણ થયું નથી. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવે તો ધ્રુવ દ્રવ્ય છે તેનો ઉત્પાદ્ય થયો નથી અને તેનો નાશ પણ થયો નથી, એ તો સદાય ધ્રુવ જ રહ્યું છે. પર્યાયમાં ભલે ઉત્પાદ્ય ક્યાં કરતા હોય પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્યની ઉત્પત્તિનો નાશ થાય. પર્યાય ખરી મોક્ષ માર્ગની પર્યાય ખરી અને મોક્ષની પર્યાય થઈ પર્યાય વિષય છે, દ્રવ્યાર્થિક નહીં વિષય નથી. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થયું તો દ્રવ્ય ઉપજીવ નથી અને દ્રવ્ય વિંશું પણ નથી, એ સમ્યક દર્શનનો વિષય છે. એવું જે દ્રવ્ય તે પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શનના વિષયભૂત દ્રવ્યને દ્રષ્ટિમાં લીધા એ દ્રવ્ય એવું દેખાય છે કે મારામાં પોતાપણે દેખાય છે ને, એ તો મારામાં કોઈ દોષ ટાળવાના નથી અને કોઈ ગુણ ઉપજાવવાના નથી. આમ ગુણનું ઉપજાવવું અને દોષનું ટાળવું એ બે એક મારામાં એવું જ છે. ત્યારે એવું છે કે અનાદિ અનંત વર્તમાનથી માંડીને અનાદિ અનંત દ્રવ્ય બહુ સત્તા પ્રસ્ત છે. નૈવ પન્નથમ ન ઉપણમ નાસ્પણ નૈવ પ્રણસ્તમ, સંસ્કૃતમાં પ્રણસ્થમ નું પ્રણસ્થમ છે ન ઉત્પન્નમ, ઉત્પન્ન પણ નથી. શુદ્ધ દ્રવ્યાર્થી નયન નૈવનસ્થમ ન તો ઉત્પન્નમ, અથવા સંસાર જીવ અપેક્ષયા દેવાદી રૂપો વિભાવ દ્રવ્ય પર્યાયો જાયતે મનુષ્યાદી રૂપો વિનશ્યતે, અથવા બીજો દ્રષ્ટાંત લઈએ તો સંસાર જીવની અપેક્ષાએ દેવ વગેરે વિભાવ દ્રવ્ય પર્યાય એને પણ દ્રવ્ય પર્યાય જોઈએ. વિભાવ દ્રવ્ય પર્યાય દ્રવ્યનો વિભાવ પર્યાય ઉત્પન્ન થાય છે મનુષ્યાદિ રૂપે, એ વિભાવ દ્રવ્ય પર્યાયનો નાશ થાય છે, એ પણ વિભાવ દ્રવ્ય પર્યાય છે. મરી જાય અને દેવ રૂપે ઉત્પન્ન થાય સંસારી જીવની અપેક્ષાએ, આ તો શું સમજાય શકે કે મનુષ્યપણાની પર્યાયનો નાશ છે તે દ્રવ્યનો અને દેવની પર્યાયનો વિકાસ થયો એક જ સમયમાં. આયા મનુષ્યપણ વ્યયથી તે જ સમયમાં દેવપણાની ઉત્પત્તિ થઈ, એવી રીતે આ વિગ્રહ ગતિની આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે ને, વિગ્રહ ગતિના સમયમાં લેવાય. સદેવ જીવ દ્રવ્ય નિશ્ચયન ન તો ઉત્પન્ન ન તો વિનષ્ટમ, એક જીવ દ્રવ્ય ખરેખર તો ઉત્પન્ન થયું નથી અને ખરેખર એનો નાશ પણ થયો, આથી મર્યો મરી ગયો એમ કહ્યું એટલે એનો નાશ બિલકુલ થયો નથી. દેવપુણે ઉત્પન્ન થયો એટલે એની ઉત્પત્તિ થઈ છે એમ પણ ખરેખર આત્મસિદ્ધિમાં બધા વિષય લઈ લીધો છે. અમારા અનુભવથી કહીએ છીએ ભગવાને એમ કહ્યું છે અને અમારા અનુભવથી પણ એમ
કહ્યું
જે એક સમય જેનું અસ્તિત્વ દેખાય તે કાયમ હોય, એ કાંઈ જુદાપણો દેખાય છે તો અવસ્થાનો ભેદ છે, વસ્તુ કાંઈ બદલી ગઈ ન વિચારી જશે. હિંમતજી નું મત નો ધ્યાન થી વાંચે તો એમાં કઈ બાકી રહ્યું ઉદ્ગલ દ્રવ્યમાં દ્વયંકારી સંગરૂપો સજાતીય વિભાવ દ્રવ્ય પર્યાયના વિનાશો ઉત્પાદોથી નિશ્ચયન ન તો ઉત્પન્નમ ન તો વિનષ્ટમ જીતી ગયા. ઉદ્ગળ દ્રવ અથવા પુદ્ગળ દ્રવ પણ વેણુક આદિ સ્કંદરૂપ બે ત્રણ ચાર અણુથી માંડીને અસંખ્ય અનંત પરમાણુ છે એના સ્કંદમાં ઉત્પાદન થાય છે. એ નાનો સ્કંદ થાય, કોઈ મોટો સ્કંદ થાય, એ વિવાહ દ્રવ પર્યાય સ્કંદ છે. એમાં વિનાશનો ઉત્પાદ થવા છતાં અવસ્થાથી અવસ્થાંતર થવા છતાં શરીરને બાળે 6 ફૂટનું 5 ફૂટનું શરીર હોય, રાત થાય, રાત થાય એટલી વધારે હોતી અવસ્થાથી પરમાણુ અવસ્થા પરમાણુની અવસ્થા પલટાણી છે. એમાંથી કોઈ સ્કંદમાંથી પરમાણુઓ નાશ થાય, સ્કંદનો નાશ દેખાય છે કેમ કે અનેક દ્રવ પર્યાય રૂપ સ્થિતિ છે પદાર્થની, પણ એમાં એના કોઈ પરમાણુઓ નાશ થાય છે એમ બધું ખરેખર એની ઉત્પન્ન થયું નથી. પૂતગુળો ઉત્પન્ન થયા નથી અને પૂતગુળો નાશ પણ થાય નથી. તટસ્થિતમ તેથી એમ સ્થિત થાય છે કે યતઃ કારણાત જે કારણથી ઉત્પાદ જે દ્રવરૂપેણ દ્રવ્ય પર્યાયાણમ વિનાશો ઉત્પાદો કે દ્રવ્યસ્ય વિનાશો નાસ્તી. જે કારણથી યતઃ એટલે જે કારણથી ઉત્પાદ જે દ્રવરૂપે દ્રવ્યના પર્યાયોનો વિનાશ ઉત્પાદ થવા છતાં પણ વિનાશો ઉત્પાદો કે વિનાશ અને ઉત્પાદ દ્રવ્યના પર્યાયોનો થવા છતાં દ્રવ્યનો નાશ થતો નથી, દ્રવ્ય વિનાશો નાસ્તી. તે કારણથી દ્રવ્ય પર્યાયાપી દ્રવ્યલક્ષણમ ભવંતી ઇતિ અભિપ્રાય. આ તો તમારે કે દ્રવ્યના જે પર્યાયો છે તે દ્રવ્યનું લક્ષણ છે એમ અહીંયા કહેવાનો અભિપ્રાય શું કહીએ સરવાળો આવી લીધો છે કે દ્રવ્યના પર્યાયો દ્રવ્યથી અભેદ છે, અનન્ય છે, તેથી દ્રવ્ય પર્યાયો તે દ્રવ્યનું લક્ષણ થાય એમ થતું. એટલે એને દ્રવ્ય પર્યાય કહેતા એવા કેટલી પર્યાય કહેવાના બદલે આ દ્રવ્ય પર્યાય છે, આ દ્રવ્ય પર્યાય છે, ઉત્પન્ન થાય છે તે દ્રવ્ય પર્યાય છે, વિનાશ થાય છે તે દ્રવ્ય પર્યાય છે, વિકારી હોય તો તે અશુદ્ધ દ્રવ્ય પર્યાય છે અને અવિકારી હોય તો તે શુદ્ધ દ્રવ્ય પર્યાય છે, એને દ્રવ્યના પર્યાય કહેવામાં આવ્યા છે. તે કારણથી દ્રવ્યના પર્યાયો પણ દ્રવ્યના લક્ષણ છે, દ્રવ્યનું લક્ષણ છે એમ અહીંયા કહેવાનો અભિપ્રાય છે. એ વાત સ્પષ્ટ કરી શકાય છે. પર્યાય દ્વારા દ્રવ્યની ઓળખાણ થાય છે, એટલે અને એ સિવાય ઓળખાણ થવાનો વસ્તુને એવું શકન કે વ્યક્ત તો અવસ્થા છે ને, પદાર્થ છે એમાં વ્યક્ત અંશ છે, એનો અવસ્થારૂપ વ્યક્ત અંશ છે, બાકીનો અંશ તો અવ્યક્ત રૂપ છે. તો આખા દ્રવ્યને ઓળખવા માટે વ્યક્ત અંશ સિવાય બીજું કોઈ સાધન છે નહીં. તેથી પર્યાય સાધન છે ને દ્રવ સાધ છે, એ સિવાય બીજું કોઈ બીજું કોઈ રસ્તો કે ઉપાય એમાં. પર્યાય સાધન છે ને દ્રવ સાધ છે, અથવા પર્યાય સાધક છે ને દ્રવ સાધ છે. એકસો ને ત્રણ ગાથા છે, એકસો ચાર ગાથા. હવે દ્રવ્યના ઉત્પાદ વિરુદ્ધ એક દ્રવ્ય પર્યાય દ્વારા વિચારે છે, દ્રવ્ય પર્યાય જ ચટાવે છે. દ્રવ્યના જે ઉત્પાદ વૈભવ છે, પેલા અનેક દ્રવ્યથી વાત કરી હતી, છંદ વગેરે છે. હવે એક દ્રવ્ય પર્યાય દ્વારા એનો વિચાર કરવામાં આવે છે. પરિણમ દિવ સ્વયં બગન ગુણ દો ગુણંતરમ સદ વિશિષ્ટમ તમા ગુણ સજ્જાયા ધન્યા પૂર્ણ બગમ વ્યવસ્થિત. અવિશિષ્ટપણે દ્રવ ભૂતિ ગુણમાંથી ગુણાંતરે પરિણમે, અર્થાત દ્રવ ભૂતિ એક ગુણથી ભૂતિ એક ગુણ પર્યાયમાંથી અન્ય ગુણ પર્યાય પરિણમે છે, અને તેની સત્તા ગુણ પર્યાયોની સત્તા સાથે અવિશિષ્ટ અથવા અભિન્ન અથવા એક જ રહે. એટલે કે ગુણથી ગુણાંતર એક ગુણ પર્યાયથી બીજા ગુણ પર્યાય પરિણમે. મતિ જ્ઞાન છે જ્ઞાન ગુણની પર્યાય, એ મતિ જ્ઞાને ગુણ પરિણમેલી પર્યાય, પછી શુદ્ધ જ્ઞાન ગુણ રૂપે શુદ્ધ જ્ઞાને પરિણમે, શુદ્ધ જ્ઞાનનો પર્યાયનો વ્યય થઈને પાછું કેવળ જ્ઞાને પરિણમે, એમ એક ગુણમાંથી બીજા ગુણાંતરે પરિણમે, ત્યારે પણ તે સત્તાથી તો અવિશિષ્ટ જ રહે. એની સત્તા વિશિષ્ટ એટલે ભિન્ન સત્તા થતી. સત્તા અપેક્ષા એ અવિશિષ્ટપણે, એટલે સત્તાની અપેક્ષાથી જોવામાં આવે તો અસ્તિત્વ તો તેનું તેજ રહે છે, વિશિષ્ટ અસ્તિત્વ થતું નથી. દ્રવ્ય પોતે પદાર્થ પોતે ગુણમાંથી ગુણાંતરે પરિણમે છે, અથવા એક ગુણ પર્યાયમાંથી અન્ય ગુણ પર્યાય પરિણમે. તેથી વળી ગુણ પર્યાયો દ્રવ્ય ચલામાં આવ્યા છે, એ ગુણ પર્યાયોને ગુણના પર્યાયોને દ્રવ્ય કહેવામાં આવ્યા છે, આ પર્યાયોને દ્રવ્ય કહેવા આવ્યા છે. અપેક્ષાથી સમજીને મર્યાદા સમજીને ભાષાના પ્રયોગમાં અથવા ભાષામાં કાંઈ દોષ આવતો નથી. સમજ્યા વગર ગમે તે ભાષા કરે તો એ બધી દોષિત જ છે. તેથી બધી ગુણ પર્યાયો દ્રવ્ય કરવામાં આવ્યા છે. તેમ પિતા ગુણ પર્યાયો એક દ્રવ્ય પર્યાયો છે, કોઈ ગુણ પર્યાયો છે તે એક દ્રવ્ય પર્યાયો છે, કારણ કે ગુણ પર્યાયોને એક દ્રવ્યપણું છે, અર્થાત ગુણ પર્યાયો એક દ્રવ્યના પર્યાયો છે, કારણ કે તેઓ એક જ દ્રવ્ય છે અને ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી. કોઈ પણ પર્યાય છે કે દ્રવ ની પર્યાય છે એમ કેમ છે, ગુણ પર્યાય તો અથવા કોઈ પણ ગુણ ની પર્યાય છે તે દ્રવ પર્યાય છે, કેમ કે તે દ્રવ થી અભિન્ન છે, દ્રવ થી ભિન્ન છે. ગુણ ની પર્યાય કોઈ એટલે દ્રવ થી ભિન્ન થઈ જઈ એમ છે. ગુણ પર્યાયો એટલે ગુણ ના પર્યાયો, તે એક દ્રવ પર્યાયો છે, એ દ્રવ ના જ પર્યાયો છે, તે કોઈ બીજાના પર્યાયો નથી. પછી જ્ઞાન ગુણ ની મતિ પર્યાય થાય, મતિનો વ્યય થઈને શ્રુત નો પર્યાય થાય, શ્રુત નો વ્યય થઈને કેવો જ્ઞાન ની પર્યાય થાય. એ ગુણ પર્યાયો છે તે એક દ્રવ પર્યાયો છે, તે એક જ દ્રવ ના પર્યાયો છે, એટલા માટે કે એક જ સત્તામાં તે પર્યાયો થઈ રહ્યા છે. ભિન્ન સત્તા થતી નથી. તેમનું એક દ્રવ પણ આમ્ર ફળ ની માફક છે. કેરી કેરી આમ્ર ફળ એટલે આંબાનું ફળ, આંબાનું ફળ એવી જે કેરી આપણે ગુજરાતીમાં એને કેરી કહે છે, બાકી હિન્દીમાં તો એને આમ કહે છે. આંબાનું ફળ છે ને આમ્ર ફળ, તે આ પ્રમાણે કે જેમ આમ્ર ફળ પોતે જ હરિતભાવમાંથી તીર્થભાવે પરિણમ ચોથકો, પહેલા ને પછી પ્રવર્તતા એવા હરિતભાવ અને તીર્થભાવ વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે હરિતભાવ અને તીર્થભાવની સાથે અવિશિષ્ટ સત્તા વાળું હોવાથી એક જ વસ્તુ છે અને અન્ય વસ્તુ બહુ સ્પષ્ટ આથી કેરી હોય છે ને પેલા, ત્યારે કેરીનો રંગ હોય લીલો
લીલો,
ખાસ કરીને આ મોટી કરી આવે છે ને, મોટી કરી કઈ આવે છે રાજાપુરી, એકદમ લીલી હોય ને પાકે એટલે એકદમ પીળી ખીલાય છે કે નહીં, તેની તે કરી છે કે બદલાઈ ગઈ છે કેરી. લીલી લઈને કોઈ પીળી મૂકી દીધી છે ટોપલામાં, બીજાના ઘરે હોય તો શંકા કરે કે ભાઈ કોઈ બદલી છે, પણ આપના ઘરમાં ટોપલો પડ્યો અને તેનો તે ટોપલો અને તેને તે કરી લેવા એમાં કોઈ ફેરબદલી કરી દીધી છે એ પ્રશ્ન રહેતો નથી. જેમ આમરો ફળ પોતે જ હરિત ભાવમાંથી, હરિત એટલે લીલો, લીલા ભાવમાંથી એટલે લીલા રંગની પર્યાયમાંથી, ચીત એટલે પીળા રંગની પર્યાય પરિણમે, પહેલા અને પછી પ્રવર્તતા એવા, પહેલા લીલો ભાવ હતો લીલી પર્યાય હતી અને પછી પીળો રંગ થયો, તે વડે તે બંને રંગ વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે એ પરમાણુ છે. કેરીના થાલ નો રંગ છે ને એ છોતરાના પરમાણુ છે, એ લીલામાંથી પીળા ક્યાં કરી દે જોઈ કોઈ, એ સ્વયં પલટો મારે છે, કોઈ એને લીલામાંથી પીળા કરી શકે છે? તો આજે કાચી લાવે ને ઘરે જઈને પાકી કરી દઈએ તરત ને તરત, પણ એના સમયે પાકશે એમ કહેવામાં આવે છે. એના ટાઈમે પાકશે ને, આને એક દિવસ લાગશે, આને અડધો દિવસ લાગશે, આને બે દિવસ લાગશે, આને ત્રણ દિવસ લાગશે, નક્કી કરવામાં આવે છે કે નહીં. એનો કોઈ બીજો રસ્તો નથી કે એને તરત ફેરફાર કરી શકાય. તે પોતાની સત્તા અનુભવે છે એ પરમાણુઓ અથવા કેરી અને દ્રવ્યના સ્થાને છે. લીલા રંગ કાળે પણ પોતાની સત્તા અનુભવે છે, એનો રંગ બદલાઈને પીળો થાય છે ત્યારે પણ એ પોતાની સત્તાને અનુભવે છે અને ત્યારે એ સત્તાથી ખંડિત થતું નથી. ત્યારે એ કેરી બદલાઈ ગઈ છે, એ કેરી મતીને બીજી કેરી થઈ છે એમ છે. અવિશિષ્ટ સત્તાવાળું હોવાથી એટલે અભિન્ન સત્તાવાળું હોવાથી એટલે એક જ સત્તાવાળું હોવાથી એક જ વસ્તુ છે અને તે જરા પણ અન્ય વસ્તુ નથી. પ્રસ્થાન તો તદ્દન સહેલો છે, સમજી શકાય એવો છે. લીલી લીલા રંગની કેરી પીળા રંગની થાય છે ત્યારે તેની તે કેરી થાય છે, કોઈ કેરી બદલાતી નથી. દ્રવ પોતે પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણમાંથી, ગુણમાંથી એટલે ગુણની પર્યાયમાંથી ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણે પરિણમતો થતું, પૂર્વને ઉત્તર અવસ્થાએ અવસ્થિત તે ગુણો વડે પોતાની સત્તા અનુભવતું હોવાને લીધે, પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણો સાથે અવિશેષ સત્તા વાળો હોવાથી એક જ દ્રવ્ય છે અને દ્રવ્યાંતર દ્રવ્ય કઈ બદલી દીધું સિદ્ધાંત લેશે કે દ્રવ્ય એટલે પદાર્થ પોતે પહેલાની અવસ્થાએ અવસ્થિત ગુણમાં એટલે અવસ્થિત ગુણ પર્યાય હતું, કે ઉત્તર એટલે હવે પછીની અવસ્થાએ પાછું અવસ્થિત ગુણ પર્યાય પરિણમ શું થતું ગુણથી પરિણમે છે ને પોતાના ગુણ એટલે સ્વભાવ પોતાના સ્વભાવ પોતાના સ્વભાવે પરિણમ શું થતું પહેલા પોતે પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણથી પરિણમેલું હતું પોતાના સ્વભાવથી, પછી ઉત્તર અવસ્થાએ અવસ્થિત જે સ્વભાવ છે એ રૂપે પરિણમ શું થકું, પૂર્વ અને ઉત્તર અવસ્થાએ અવસ્થિત તે ગુણો વડે પોતાની સત્તા અનુભવે છે, બંને વખતે પોતાની અખંડ સત્તાને અનુભવે છે, પર્યાય પલટો મારે છે એટલે સત્તામાં ફેર પડે છે એમ બનતું, અભિન્ન સત્તા તેની તે સત્તા એકની એક સત્તા રહે છે અને પર્યાય પલટો મારે છે અને બહુ નિશ્ચિત થયા પછી હળવા પણ માંડે તો એ પોતાને પોતે છે, જેવી મીઠી ને સુગંધ વાળી હતી એવી જ પાછી ગંધાથી તો એ તેની તે છે, ક્યારેય બદલાઈ ગઈ આમ પરિસ્થિતિ છે, લોકો એમ કે છે કુદરતનો ક્રમ છે, બહુ પાકી ગયા પછી એ બદલી જાય, ત્યારે બહુ પાકે પછી કુદરતી રીતે બગડે, અને આ લોકો કે બહુ ઘણું અનુકૂળતા થયા પછી પ્રતિકૂળતા આવે કે છે ને બધા સ્વભાવમાં જ એવું છે જીવના કે પૂર્ણ શુદ્ધતા છે આ પછી એમાં બગાડો થતો વેદના બી મોક્ષની પર્યાય ઉત્પન્ન થાય પછી સાદી અનંતકાળ પર્યંત એમાં ફેરફાર થતો, કેરી બગડે છે પણ મોક્ષની પર્યાય બગડતી એમાં એટલો ફેર છે, આ તો પુનના ઉપર દ્રષ્ટાંત છે, એ બહુ પુનનો પરિપાક આવે વળી પાછો પાપનો ઉદય આવે, વળી પાછો પુનનો પરિપાક આવે વળી પાપનો ઉદય આવે, જો એમ કે આટલું રાજ ભોઈ ગયું ને ઇન્દિરા જઈએ અને વળી પાછો હવે એને જેલમાં કાં તો નાખશે ગુનો સાબિત કરશે ને સલામ અત્યાચાર પીડા કટોકટી નામ બહુ પાકીને પછી પાછું આમ થાય ઘણો પુણ્ય ઉદય આવે આ થાય છે ને દેવ દેવ થાય વળી પાછું એ કેન્દ્રી થાય હા એ સંસારમાં તો બધું એ જ પ્રકાર છે, દિવસ પછી રાત ને રાત પછી અવિશિષ્ટ સત્તા વાળો હોવાથી એક જ દ્રવ્ય છે અને દ્રવ્યાંતર નથી બીજા દ્રવ્ય રૂપે નથી તેનું તે દ્રવ્ય છે, કેરીના દ્રષ્ટાંતની જેમ દ્રવ્ય પોતે જ ગુણના પૂર્વ પર્યાયમાંથી ઉત્તર પર્યાય પરિણમતું થતું, પૂર્વ અને ઉત્તર ગુણ પર્યાય વડે પોતાની હૈયાતી અનુભવતું હોવાને લીધે, પૂર્વ પર્યાય પણ પોતાની હૈયાતી અનુભવે છે અને ઉત્તર પર્યાય પણ પોતાની હૈયાતી અનુભવે છે, એનો એ દ્રવ્ય પોતાની હૈયાતી અનુભવે છે, પર્યાય પલટી એટલે પોતાની હૈયાતી ખલાસ કરી એમ છે, પૂર્વ અને ઉત્તર ગુણ પર્યાય વડે પોતાની હૈયાતી અનુભવતું હોવાને લીધે પૂર્વ અને ઉત્તર ગુણ પર્યાયો સાથે અભિન્ન હયાતી હોવાથી, પર્યાય પલટે છે તો હયાતી અભિન્ન રહેતી હોવાથી એક જ દ્રવ્ય છે અને દ્રવ્યાંતર નથી. અર્થાત તેનું તે દ્રવ્ય છે, એક જ છે એટલે તેનું તે દ્રવ્ય છે, બીજું કોઈ દ્રવ્ય છે. અર્થાત તે ગુણ પર્યાયો અને દ્રવ્ય એક જ દ્રવ્ય રૂપ છે, ભિન્ન ભિન્ન દ્રવ્યો. જેમ તીજ ભાવ ઉપજતો, હરિદ ભાવ થી નષ્ટ થતો અને આમ્રફળ પણ તપતો હોવાથી, આમ્રફળ એક વસ્તુના પર્યાય દ્વારા ઉત્પાદવે નવું છે. આમ્રફળ એક વસ્તુ લીધી એ હરિપીળા ભાવે એટલે એની પાકેલી અવસ્થાએ ઉત્પન્ન થતો, કાચી અવસ્થાથી નાશ થતો લીલી, અને કેરી પણ આમ્રફળ પણ તેનું તે રહેતું હોવાથી તપતું હોવાથી તે આમ્રફળ એક વસ્તુના પર્યાય દ્વારા ઉત્પાદવી ધ્રુવ છે. એક વસ્તુના જે પર્યાયો ઉત્પાદવી ધ્રુવ છે તે એક વસ્તુ ના પર્યાય દ્વારા છે. તેમ તે દ્રષ્ટાંત અનુસાર ઉત્તર અવસ્થાએ અવસ્થિત ગુણે ઉપજતું, બધે ગુણે ઉપજતું, ગુણ એટલે ગુણને પર્યાય સ્વભાવે ઉપજતું, એટલે પછીની અવસ્થાના અવસ્થાએ અવસ્થિત ગુણે ઉપજતું, અવસ્થિત એટલે રહેતો, પૂર્વ અવસ્થાએ અવસ્થિત ગુણથી નષ્ટ થતું, પૂર્વ અવસ્થાએ અવસ્થિત જે પર્યાય હતા તેનાથી નાશ પામતું, અને દ્રવ્યત્વ ગુણે તપતું હોવાથી અને દ્રવ્ય પણ ગુણ પર્યાય ભેદ જે કહો દ્રવ્યપણે તપતું હોવાથી દ્રવ્ય એક દ્રવ્ય પર્યાય દ્વારા ઉત્પાદન ધ્રુવ છે. દ્રવ્ય છે તે એક દ્રવ્ય પર્યાય દ્વારા, વસ્તુ દ્રવ્ય એટલે વસ્તુ છે તે એક દ્રવ્ય પર્યાય દ્વારા, એક દ્રવ્ય આનેક દ્રવ્ય નહીં પોતે એક દ્રવ્ય રૂપ નહીં પર્યાયો દ્વારા અંશો દ્વારા એનો ઉદ્ભાત છે, એનો વ્યય છે અને એનું ધ્રુવ પણ છે. એમ આ ગાથામાં ઉત્પાદવી ધ્રુવને એક દ્રવ્ય પર્યાય દ્વારા વિચારવામાં આવ્યું છે. મસાળું બાંધ્યું છે ને, ઉત્પાદવી ધ્રુવ છે તેને એક દ્રવ્ય પર્યાય દ્વારા, એટલે એક વસ્તુમાં ઉત્પાદવી ધ્રુવ છે એને વિચારવામાં આવે છે. હા, આના પહેલાની ગાથામાં દ્રવ્ય પર્યાય દ્વારા એટલે અનેક દ્રવ્યોની પર્યાય દ્વારા સંઘની લીધી હતી ને, સમાન જાતીય અને અસમાન જાતીય પર્યાયો દ્રવ્યના ઉત્પાદવી ધ્રુવ બતાવવામાં આવ્યા હતા. ત્યાં પણ અનેક દ્રવ્યના દ્રષ્ટાંતે પણ ઉત્પાદવી ધ્રુવને બતાવ્યા હતા, અને એક દ્રવ્યના કેરીના દ્રષ્ટાંતે પણ ઉત્પાદવી ધ્રુવને બતાવવામાં આવ્યા હતા. આ ગાથામાં ગુણ પર્યાય દ્વારા એટલે એક દ્રવ્ય પર્યાય દ્વારા દ્રવ્યના ઉત્પાદવી ધ્રુવ બતાવવામાં આવ્યા છે. વિષય તેનો તે ઉત્પાદવી ધ્રુવનો ચાલે છે. જો એને ઉત્પાદવી ધ્રુવનું સ્વરૂપ બરાબર સમજાય તો વસ્તુનું સ્વરૂપ એને બરાબર સમજાય છે, અને વસ્તુનું સ્વરૂપ જે યથાર્થને સમજવામાં આવે તો બધો રસ્તો છે અને મિત્ર એક રસ્તો આ પાયાની વાત છે. જેટલા ગુણ ઉપજે છે એટલે સ્વભાવના જે ગુણો છે એનો વિકાસ થાય છે, એ વસ્તુના જ્ઞાન દ્વારા થાય છે. વસ્તુ સ્વરૂપના જ્ઞાન પૂર્વક જ એનો વિકાસ થાય છે, બીજી રીતે એનો વિકાસ થતો. એ રીતે આ વિશે મહત્વનો છે. એના ઉપર જય સનાચાર હતા 200 પાને આભાર. અથો દ્રવ્યસ્ય ઉત્પાદવી દ્રવ્યાણી ગુણ પર્યાય મુખત્વેન પ્રતિપાદયતી. એક ગુણના, એક દ્રવ્યના જે ગુણ પર્યાયો છે તેના દ્વારા દ્રવ્યના ઉત્પાદવી ધ્રુવને પ્રતિપાદન કરવામાં આવે છે. પરિણમદી સ્વયં દવમ, પરિણમતી પરિણામદી એટલે પરિણમતી સ્વયં સ્વયં સ્વયમેવ ઉપાદાન કારણભૂતમ જીવ દ્રવ્યમ કર્તૃ. જીવના દ્રષ્ટાંત લે છે, દ્રવ્ય છે, દ્રવ્ય એટલે જીવ દ્રવ્ય લેવું. જીવ દ્રવ્ય પોતે સ્વયં પોતાના ઉપાદાન કારણભૂત થઈને પોતે પરિણમે. કેરીનું લીધું ને, એ કેરી કાચી માંથી પાકી થાય છે એટલે લીલી માંથી પીળી અવસ્થાએ થાય છે, એ સ્વયં થાય છે. કોઈ એને કરી શકતો નથી. આમ તો એમ કે અમે ઘાસમાં બરાબર રાખી પછી પાકી એટલે અમે પકવી, એ વાત સાચી નથી. એ પાયકા પહેલા બગડી જાય તો અમે બગાડી એમ કોઈ કહેતું નથી. તો જેનું સ્વયં બગડે છે એનું સ્વયં જ પાકે, એનું પાકવું સ્વયં છે, એનું બગડવું પણ સ્વયં છે. ક્યારે લીલા માંથી પીળી થાય ની ખબર પડે? કઈ ક્ષણે બેસી ને તો થાકી જાય અને એને એમ થાય આંખનું હટકું માર્યું છે ત્યારે એને પલટો માર્યો એમ નથી. એનાથી પણ સૂક્ષ્મ કાળમાં અવસ્થાથી અવસ્થાંતર પરમાણુ થઈ ગયા એટલે પકડવામાં આવતો. હા, પણ એમ તો બની શકે જીવ જીવ મેં પકવી એટલે તું જીવ, તું જીવ ત્યાં કેવી રીતે પકવી? તું તો એને સ્પર્શી પણ શકતો નથી. અને એના જે પરમાણુઓ છે સ્વયં પરણમી રહ્યા છે એમાં તારો હસ્તક્ષેપ તો થઈ શકે એવું કઈ નહીં. જીવ મેં જગતના કાર્યો બધા હું કરું છું, હું કરું છું એમ અહીં તેમ કે જીવ દ્રવ્યમ કરતૃ, જીવ દ્રવ્ય એનો કરતા છે. કેવી રીતે કે ઉપાદાન કારણભૂત થઈને પોતે એનો કરતા, પોતે જ ઉપાદાન કારણ છે. સ્વયમે ઉપાદાન કારણભૂતમ, પોતે જ ઉપાદાન કારણભૂત થઈને જીવ દ્રવ્ય પોતે પરિણમે. કમ પરિણમ દીવ કેવી વસ્તુ સેના રૂપે પરિણમે છે, શું પરિણમે છે, કેમ પરિણમે છે? કે ગુણદોયમ ગુણંતરમ એના ઉપર જીવે છે. કે નિરુપરાગ સ્વસંવેદ અને જ્ઞાન ગુણાત, કેવળ જ્ઞાન ઉત્પત્તિ બીજભૂત બીજભૂતાર્થ સકાશાર્થ સકલ વિમલ કેવળ જ્ઞાન ગુણંતરમ, ગુણથી ગુણાંતર રૂપે પરિણમે છે. તો પહેલાં કહે છે કે નિરુપરાગ એટલે નિર્વિકાર રાગ વિનાનો વિરાગ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન ગુણાત. પહેલાં જે શુદ્ધ જ્ઞાનમાં નિર્વિકલ્પ સ્વસંવેદન વિતરાગ વિજ્ઞાન રૂપે પરિણમ્યો હતો તે પછી ગુણાંતર રૂપે એટલે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ રૂપે પરિણમે. કેવળ જ્ઞાન ઉત્પત્તિ બીજભૂત થતા સાત કેવું છે? સ્વસંવેદન જ્ઞાન કે કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું બીજભૂત છે એમ સાથે સાથે કહેતા આવે છે. નિર્વિકાર સ્વસંવેદન જે જ્ઞાન છે તે કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું બીજભૂત છે. એટલે કે નિર્વિકલ્પ સમ્યક દર્શનના કાળમાં જે સ્વસંવેદન જ્ઞાન પરિણમે છે તે સમ્ય જ્ઞાન છે, એ કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું બીજ એમ સાથે સાથે કઈ દીધું. ત્યાંથી માંડીને સકલ વિમળ કેવળ જ્ઞાન ગુણાન પરમ, પછી કેવળ જ્ઞાન રૂપે જે ફરતો મારે છે જ્ઞાનનો જ્ઞાનને એ ગુણથી ગુણાંતરમ એટલે ગુણની પર્યાયથી બીજી પર્યાય પરિણમ્યો, તેનો તે ગુણ બીજી પર્યાય ગુણથી ગુણાંતર કહેવાય. અથવા એ પર્યાયથી પર્યાયાંતર થયું. કથમ ભૂતમ સત પરિણમતી, ત્યારે સત કેવી રીતે પરિણમે છે? કે સદ અવિશિષ્ટમ, સત છે એ અવિશિષ્ટ પણ આવી છે. સ્વપ્રિય સ્વરૂપત્વાત ચિદરૂપ અસ્તિત્વાત અવિશિષ્ટમ અભિન્નમ, અવિશિષ્ટમ અને અભિન્નમ સ્વકીય એટલે પોતાના સ્વરૂપથી ચિદરૂપ ચિદ ચૈતન્ય રૂપે જે અસ્તિત્વ થયા એનું તો અવિશિષ્ટપણું અને અભિન્નપણું જ રહે. સંવેદના નિર્વિકલ્પ નિર્વિકાર સસંવેદન સંવેદના નું ઉપજ્યું, ત્યાર પછી કેવળ જ્ઞાન ઉપજ્યું, એમાં ચિદરૂપ જે આત્મા છે એ તો અવિશિષ્ટ સત્તા એ રહે. એની સત્તામાં કોઈ વિશિષ્ટતા થાય છે એમ તો બનતો. સત્તામાં વિશિષ્ટતા ન થતી હોય તો પછી શું કરવા, ફેરફાર કરવો. ભાઈ તને રૂચે એમ તું, વસ્તુનું સ્વરૂપ આ પ્રકારે છે, તને રૂચે એમ તું. તમે જો વર્તમાન અવસ્થા રૂપ જો સંસારની રૂચિ છે તો એમાંથી કોઈ તને ફેરવવા સમર્થ નથી. જ્યાં તારું ઉપાદાન જ સ્વયં એમ પરિણમે છે ત્યાં એમાં બીજા કોઈ શું કરે. અને જ્યાં સ્વયં તને તારા સ્વરૂપની રૂચિથી કેવું જ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ પ્રયત્ન પુરુષાર્થ ચાહ્યો ત્યાં પણ બીજા શું કરશે, ત્યાં પણ બીજા એ તો કઈ કરવાનું રહેશે. સંસારમાં પીડ્યો રહે છે તો પણ સ્વયં પરિણામ તો પીડ્યો રહે છે, અને મોક્ષ માર્ગમાં ઉપડે છે તો એ સ્વયં પોતાના ઉપાડથી ઉપડે છે. દ્રષ્ટાંતમાં આવા બધા દ્રષ્ટાંત દેશનાચાર્ય ટીકામાં દરેક જગ્યાએ આત્માની વાત કીધી છે. મિત્ર વાત ચાલે છે સામાન્યપણે દ્રવ્યના સ્વરૂપની વાત ચાલે છે, સામાન્ય દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય લઈએ. તમમાં ગુણ પજ્જાયા ભણ્યા પૂર્ણ દબમ નિવતી તસ્માત તસ્માત કારણાત ન કેવલમ પૂર્વસ્ત્ર ઉદિતા દ્રવ્ય પર્યાય દ્રવ્યમ ભણંતી ગુણરૂપ પર્યાય ગુણ પર્યાય ભણન જમ્યંતે તે બી દ્રવ્યમ નૈવ ભવંતી. એ તો આગળથી દ્રવ્ય પર્યાય કહેતા ગયા છે ને. તે કારણથી ન કેવળ ફક્ત પૂર્વસૂત્રમાં કયા તે રીતે દ્રવ્ય પર્યાયને દ્રવ્ય કહેવાય છે એમ નથી, પણ ગુણ પર્યાયોને પણ ગુણરૂપ પર્યાયો જે ગુણ પર્યાય કહેવાય છે તે પણ દ્રવ્ય જ છે, દ્રવ્ય પર્યાય જ છે, તે દ્રવ્ય જ છે એમ કહેવામાં આવે છે. અને ગુણ પર્યાયને દ્રવ્ય જોઈ દીધું છે, ગુણ પર્યાય છે તે પણ દ્રવ્ય પર્યાય જ છે, ગુણ પર્યાય છે તે ગુણ પર્યાય છે અને દ્રવ્ય પર્યાય નથી એમ અહીંયા લેવા માંગતા. આ તો શું છે એ કેટલાકને એ વિષયની અંદર બેસતું નથી હોતું એનું સ્પષ્ટીકરણ છે. વાત સમજ થતી ન હોય તો એનું આ સ્પષ્ટીકરણ છે. તે કારણથી ફક્ત પૂર્વ સૂત્રોમાં કયા એવા દ્રવ્ય પર્યાયો તે જ દ્રવ્ય છે, અને ગુણરૂપ પર્યાયો કહેવાય છે ગુણ પર્યાય કહેવાય છે તે દ્રવ્ય નથી એમ નથી, તે પણ દ્રવ્ય જ છે. દ્રવ્યમેવ ભવંતિ તે દ્રવ્ય જ છે. અથવા સંસારી જીવ દ્રવ્યમ મતિ સ્મૃતિ આદિ વિભાવ ગુણમ ત્યક્વા ભૂત જ્ઞાનાદિ વિભાવ ગુણાંતરમ પરિણમતી ઉદ્ગલ દ્રવ્યમ વા પૂર્વોક્ત શુક્લવર્ણાદિ ગુણમ ત્યક્વા રક્તાદિ ગુણાંતરમ પરિણમતી હરિત ગુણમ ત્યક્વા પાંડુર ગુણાંતર આમ્રફલમ એવ ઇતિ ભાવાર્થ. અથવા સંસારી જીવ દ્રવ્ય છે તે મતિસ્મૃતિ આદિ વિભાવ ગુણ, મતિસ્મૃતિ છે ને કે વિભાવ ગુણ છે, તે વિભાવ ગુણ છોડીને શ્રુત જ્ઞાન આદિ શ્રુત જ્ઞાન વગેરે વિભાવ ગુણાંતરમ પરિણમતી મતિપૂર્વક શ્રુત જ્ઞાન થાય છે ને સંસારી જીવને પેલા મતિ જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થાય એ વ્યય થઈને સુજ્ઞાન નો પર્યાય ઉત્પન્ન થાય, જ્ઞાન ગુણ નો પ્રિયમ પરિણામ છે, બંને વિવાહ રૂપે છે. એ રીતે ગુણ થી ગુણાંતર પરિણમે છે ત્યારે એ ગુણની પર્યાય કહેવામાં આવે છે. તો પણ એ જીવદ્રવ્યની જ પર્યાય છે, એ ગુણ પર્યાય છે તે દ્રવ પર્યાય છે એમ અહીંયા કહેવા માંગે છે. એક ભેદનું કથન છે ને એક અભેદમયનું કથન છે. ભેદમય છે એને ગુણ પર્યાય કહો, તેને તેને અભેદમય છે દ્રવ પર્યાય કહેવામાં આવે છે. અથવા પૂદગળ દ્રવ્યમ અથવા પૂદગળ દ્રવ્ય પણ સફેદ રંગથી સફેદ રંગ ગુણે છોડીને રાતા ગુણે પરિણમે છે. રાતા રંગે પરિણમે છે. આ ફૂલ છે ને ફૂલમાં ઘણી વાર રંગ બદલાય છે, એ પાંદડાના રંગ બદલાય છે. પેલા કૂણું પાંદડું હોય ત્યારે લાલ રંગનું દેખાય, આંબાના પાંદડા આવે છે ને લાલ રંગમાં દેખાય, એ પાંદડું પાકે ત્યારે પાછું લીલું થઈ જાય, પાછું એકદમ પાકીને પીળું થઈ જાય એનું પાંદડું ફરી જાય. કેટલા રંગ કરે એને ત્રણ રંગ કરે, ત્યારે એકદમ કૂણું કુમળું હોય ત્યારે લાલ હોય, પછી એમાંથી લીલું થાય, લીલામાંથી પીળું થાય. કોઈ કઈ કૂચડો મારવા જતું નથી રંગનો, એ કોઈ પરમાણુ પોતાના રંગ બદલે છે. એવું રંગ છોડીને બીજા રંગ રૂપે છે. હરિત ગુણમ ચકવા લીલો રંગ છોડીને પીળો રંગ થાય ત્યારેની જેમ એવો અહીંયા ભાવાર્થ છે. એટલે દ્રવ પોતે અહીંયા પોતાની અવસ્થા એક ગુણથી ગુણાંતર રૂપે થાય છે એને દ્રવ પર્યાય કહેવામાં આવે છે. ચાર ગાથા છે. એક દ્રવ પર્યાય દ્વારા ઉત્પાદન દ્રવનું સ્વરૂપ કહ્યું. હવે સત્તા અને દ્રવ્ય અર્થાંતરો નહીં હોવા વિશે યુક્તિ રજૂ કરે છે. સત્તા એટલે અસ્તિત્વ અને દ્રવ્ય એટલે પદાર્થ. સત્તા એનો ગુણ છે અને દ્રવ્ય છે એ પદાર્થ છે. એ અર્થાંતરો નથી એટલે ભિન્ન પદાર્થો નથી, અન્ય પદાર્થો નથી, એમ યુક્તિ દ્વારા સમજાવવામાં આવે છે.
જો દ્રવ સ્વરૂપ થી જ સત ન હોય તો તર્ક કરીને ગોઠવી છે કે જો સ્વરૂપ થી જ દ્રવ સત ન હોય તો નક્કી તે અસત હોય. બીજી વાત છે, સત નથી તો પછી સત નથી એટલે અસત છે. અને જે અસત હોય તે દ્રવ કેમ હોય શકે? એને દ્રવ કહેવું અને અસત કહેવું એ બે વાતનો મેળ થતો પ્રત્યક્ષ વિરોધ છે. એ કઈ બહુ જૈસના ચાર દિવસ આ ગાથાની ટીકામાં એક બહુ સારી વાત કરી છે કે જે સત નથી કે અસત હોય તો દ્રવને અસત કેમ કહેવાય. એમાં 203 પાના સુધી નીતિ છે ને એમાં વાત અવિદ્યમાનમ સક્ષમ કહમ દબમ તત્ પરમાત્મ દ્રવ્યમ કથમ ભવતી. તો પછી અવિદ્યમાન કઈ રીતે હોય શકે પરમાત્મ દ્રવ્ય? કેમ તો ન એવું પણ એમ હતું નથી. સચો પ્રત્યક્ષ વિરોધ, તે પ્રત્યક્ષ વિરોધ દેખાય. હું કેવી રીતે પ્રત્યક્ષ
એમ કે છે અકસ્માત કે સ્વસંવેદન જ્ઞાનીનો ગમ્યમાન સ્વાદ. આમ બીજો વાત પોતાના સ્વસંવેદન જ્ઞાનથી એમ ગમ્યમાન થાય છે, જ્ઞાનમાં જણાવવું સમજાવવું એને ગમ્યમાન થવું એમ કહેવામાં આવે છે. પછી આપણે ગુજરાતીમાં કહે છે કે આ વાતમાં તમને કાંઈ ગમ પડે છે, સાદી ભાષા ગમ પડે છે એટલે બરાબર યથાર્થ રીતે સમજાણું હોય તો એને ગમ પડી એમ કહેવામાં આવે છે. ફેરફાર વાળું ન સમજાતું હોય તો આમ કહે છે ને આ માણસને વેપારમાં કાંઈ ગમ પડતી નથી એટલે એને વેપાર કરતા આવડતો એને ન થાય છે. સ્વસંવેદન જ્ઞાન થી ગમ્યમાન થાય છે કે આત્મા જીવ રહે છે તે સત છે એમ અહીંયા કહેવાનું છે. પોતાની સત્તાની હૈયાથી સ્વસંવેદન થી ગમ્યમાન થાય છે, ભલે વર્તમાન સ્વસંવેદન વર્તમાન ક્ષણ પૂરતું વેદે છે સતને દ્રવ્યને, તો પણ એ વર્તમાન વેદન થી ત્રણેય કાળની હયાતીનું જ્ઞાન કરે કે જો વર્તમાન સ્વસંવેદનમાં મને હું જણાવું છું, મારી હયાતીને હું અનુભવું છું, તો હું ત્રણેય કાળે હયાત છું એમ વર્તમાનથી જ નિશ્ચય થાય. ને પછી તો પ્રત્યેક ક્ષણે એનો અન્વય રૂપે અનુભવ તો ચાલુ ને ચાલુ રહે છે. બહુ સારો વિષય છે ભૈષણાચાર્યની સિદ્ધ કરવાની જે શૈલી છે એ એકદમ અનુભવ પ્રધાન લીધી છે. નિશ્ચય પ્રધાન તો કહી શકાય પણ એ ઉપરાંત એને અનુભવ પ્રધાન કહી શકાય એવી પદ્ધતિ લીધી છે. અસંતોષ અન્વયાર્થ જો દ્રય સ્વરૂપથી જ સત ન હોય તો નક્કી તે અસત હોય, સત ન હોય એટલે અસત હોય. અને જે અસત હોય તે દ્રવ કેમ હોય શકે, એને અસત કહો અને એને વળી દ્રવ કહો એ તો નથી, એને વળી દ્રવ એમ કેમ કહેવું એ તો શૂન્ય થઈ ગયું. અથવા જો અસત ન હોય તો તે સત્તાથી અન્ય જુદું હોય, પ્રશ્ન આશ્ચર્ય મૂક્યો છે કે અસત પણ એને ના પડો કે અસત દ્રવ અસત પણ નથી, દ્રવ સત નથી અને દ્રવ અસત નથી, વળી કઈ ત્રીજું તો હું સત્તાથી કઈ જુદું હોય, અસત ન હોય તો સત્તાથી જુદું એવું કઈ હોય તે પણ કેમ બને. માટે દ્રવ પોતે જ સત્તા, આમ શીખવું છે પોતે જ સત્તા સ્વરૂપે. આપણું સત્તા સ્વરૂપ કોનું છે? આનું કૃપા સ્વામી નું છે ને સત્તા સ્વરૂપ, અનુભવ પ્રકાશ નું કામ સત્તા સ્વરૂપ. જીવનું નામ એમ બીજું નામ, જીવ કેવો છે? સત્તા સ્વરૂપ છે. સમ્યક દર્શનના વિષય નિર્વિકલ્પ અસ્તિત્વ છે, પોતાની હૈયાતીનો નિર્વિકલ્પ અનુભવમાં પ્રતીત થવી છૂપણાની હોવાપણાની અને સમ્યક દર્શન કરવામાં આવે છે. ત્યાં ગ્રંથનું નામ જ સત્તા સ્વરૂપ લીધું છે, પોતે સત્તા સ્વરૂપ. આનું જીવ ઊંધો ચાલે છે એ સત્તાના વિષયમાં ઊંધો ચાલે છે ત્યારે એને એમ લાગે છે, એમ એને ભાવ આવે છે કે બધે મારી સત્તા ચાલવી જોઈએ, ઘરમાં મારી સત્તા ચાલવી જોઈએ, દુકાનમાં મારી સત્તા ચાલવી જોઈએ, મંડળમાં મારી સત્તા ચાલવી જોઈએ, પછી સંસ્થામાં મારી સત્તા ચાલવી જોઈએ, ગામમાં એ દેશમાં પણ મારી સત્તા ચાલવી, અને એમાંથી કંઈ પૂરું પડતું નથી તો વિશ્વમાં મારી સત્તા ચાલવી જોઈએ તોય પણ કોઈ જીવને સંતોષ થયો નહીં. સખંડ નો ધણી ચક્રવર્તી થયો અને એમાં સંતોષ થયો. પોતાના નિજ સ્વરૂપ સત્તા ને ગ્રહતો નથી ત્યારે એને આમ સત્તા ચાલવા ઉપર આ રીતે એની વિકારી પરિણતિ જાય છે. ભાઈ તું દ્રવ પોતે સત્તા સ્વરૂપે છો, પછી તારે તારી સત્તા માટે ક્યાંય ફાંફા મારવા પડે એ વસ્તુની સ્થિતિ. ટીકા: જો દ્રવ સ્વરૂપ થી સત ન હોય તો બીજી ગતિ એ થાય કે બીજી સ્થિતિ અથવા ગતિ એ થાય કે તે અસત હોય અથવા સત્તાથી પૃથક હોય. જો દ્રવ સ્વરૂપથી એટલે પોતે જ સ્વરૂપથી સત ન હોય, પોતે જ સ્વરૂપે યાદ ન હોય, તે દ્રવની બીજી સ્થિતિ એ હોય, ગતિ કહો કે સ્થિતિ કહો, કે તે પોતે અસત હોય અથવા તો સત્તાથી બીજું કાંઈક પૃથક હોય. આ તો પોતે અસત હોય અથવા સત્તાથી કાંઈ બીજું બીજું હોય પૃથક હોય, ત્યાં પહેલો પક્ષ લેવામાં આવે છે. એકને બે કર્યા છે ને, એમાં એક એકને હાથમાં લઈને વિચારે છે કે ત્યાં જો અસત હોય તો દ્રવ્યના અસંભવને લીધે પોતે નહીં તકતું થતું, દ્રવ્ય જ અસ્ત થઈ જાય, અસ્ત થઈ જાય એટલે નષ્ટ થઈ જાય.